પંદરમી પુત્રી વૃંદા કહે છે મૈના પોપટની વાર્તા. પંદરમે દિવસે ભોજ રાજા ઈષ્ટદેવનું ધ્યાન ધરી જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી પંદરમી વૃંદા નામની પુત્રી બહાર આવીને બોલી, હે રાજન, તમે આ સિંહાસન પર પગ ન મૂકશો. આ સિંહાસન પરદુઃખ ભંજન વીર વિક્રમનું છે. તેમના જેવા પરાક્રમો અને પરોપકારના કામ કરો ત્યારે બેસજો. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને તેમના જનહિતના કાર્યોની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા પોતાના સૈન્ય સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા. રાજા શિકારની શોધમાં ખૂબ આગળ નીકળી ગયા અને પોતાના સૈન્યથી છૂટા પડી ગયા. તેઓ જંગલમાં રસ્તો ન સૂઝતા આમ તેમ ભટકવા લાગ્યા. તેઓ ભટકતા ભટકતા એક ઝાડ નીચે આવ્યા. આ ઝાડ ઉપર એક મૈના પોપટ ઝઘડતા હતા. તેઓ પોતાની ચાંચો એકબીજાને મારતા હતા. તેઓ પોતાની ભાષામાં જોર જોરથી બોલતા હતા. વિક્રમ રાજા આ બંનેની વાતો સાંભળતા ઊભા હતા. બંને જણા એવા હઠીલા હતા કે બંનેમાંથી કોઈ પોતાની હાર કબૂલતું ન હતું. છેવટે બંને જણા ન્યાય મેળવવા માટે વિક્રમ રાજા પાસે જવાનું નક્કી કર્યું. વિક્રમ રાજા પશુ પક્ષીઓની ભાષા જાણતા હતા. તેઓ ક્યારના ઊભા ઊભા આ બંનેનો ઝઘડો સાંભળતા હતા. તેમાં ન્યાય માટે પોતાનું નામ સાંભળતા તેઓ મૈના પોપટ આગળ આવ્યા અને પોતાની ઓળખાણ આપીને બોલ્યા, હે મૈના અને પોપટ, તમે બંને ક્યારનાય ઝઘડો છો. તમે ન્યાય માટે બંને ચાલો મારા દરબારમાં. હું તમારી બંનેની વાત સાંભળીને યોગ્ય ન્યાય કરીશ. મૈના પોપટ બધું દુઃખ ભૂલીને વિક્રમ રાજાના ડાબા જમણા ખભા પર બેસી ગયા. રસ્તો જડતા થોડી વારમાં વિક્રમ રાજા બંનેને લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યા. રાજાએ તે બંનેની મહેમાનગતિ કરી અને તેમને મીઠા મીઠા ફળો ખાવા માટે આપ્યા. પછી રાજાએ મૈનાને પૂછ્યું, મૈના, તું પોપટ સાથે કયા કારણથી ઝઘડતી હતી? મૈના બોલી, હું અને પોપટ નદીના સામસામા કાંઠે જુદા જુદા મારામાં રહીએ છીએ. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. અમે સુખ દુઃખમાં એકબીજાને મદદ પણ કરીએ છીએ. પોપટ એવો આરસુ છે કે ઘણીવાર તે ભૂખ્યો રહે પણ ખાવાનું લેવા માટે બહાર નીકળે નહીં. હું ઘણીવાર તેના ખાવાની વ્યવસ્થા કરી આપતી પરંતુ તેણે મારી કદર કરી નહીં. એક દિવસ રાત્રે ખૂબ વાવાઝોડું ફૂંકાતા મારો મારો વિખરાઈને નદીમાં પડી ગયો. હજી આખી રાત પસાર કરવાની હતી. વળી ટાઢ પણ એવી હતી કે મારું શરીર આખું થરથર કાંપતું હતું. તે પરિસ્થિતિમાં હું પોપટના આશ્રયે ગઈ અને તેને આજની રાત મારામાં રહેવા માટે વિનંતી કરવા લાગી. પરંતુ તેણે મારી વિનંતીને ઠુકરાવી દીધી અને મને તેણે મારામાં રહેવા માટે આશ્રય ન આપ્યો. છેવટે મારે આખી રાત પાંદડામાં પડ્યા રહીને પસાર કરવી પડી. હે વિક્રમરાય, તમે જ કહો કે આમાં મારો શો અપરાધ? આ માટે વિક્રમ રાજાએ પોપટ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોપટ બોલ્યો, હે રાજન, મને સ્ત્રી જાત ઉપર વિશ્વાસ નથી. વળી મૈના મધરાતે મારી પાસે આવી. મને થયું કે તે ક્યાંય રખડીને મોજ માણીને આવી હશે. હું એવી રખડેલી મારામાં રાખું તો મારી જ્ઞાતિલાઓમાં હાંસી થાય એટલે મેં સમજીને જ તેને મારામાં આશ્રય ન આપ્યો. વિક્રમ રાજાએ પૂછ્યું, હે પોપટ, તને સ્ત્રીજાત ઉપર કેમ વિશ્વાસ નથી? તને વળી ક્યાંથી અનુભવ થયો? આ માટે તું મને દાખલો આપ. પોપટે દાખલો આપતા કહ્યું, એક રાજાને તેની રાણી ઉપર ખૂબ પ્રેમ હતો. તે આખો દિવસ રાજ્યનું કામકાજ ભૂલીને પોતાની રાણી સાથે આનંદ વિનોદ કરે. પરિણામે રાજ્યનું તંત્ર ધીરે ધીરે બગડવા લાગ્યું. છેવટે પ્રધાનથી ન રહેવાતા એક દિવસ તેમણે રાજાને કહ્યું, મહારાજ, તમારી ગેરહાજરીથી રાજદરબારનું કામકાજ બધું અવ્યવસ્થિત થઈ ગયું છે, માટે તમે રાજદરબારમાં જરૂર હાજરી આપો. પ્રધાનની બહુ ટકોરને વશ થઈને રાજા રાજદરબારમાં ગયા. આ સમયે રાણીને એક નાગે ડંશ દીધો અને તે મૃત્યુ પામી. દાસીઓએ તરત આ વાત રાજાને ખબર કરી. પોતાની રાણીના મૃત્યુના આવા અચિંતા સમાચાર સાંભળી રાજાના તો હોશ કોશ ઉડી ગયા. તે તો ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. તેણે પોતાની પ્રિય રાણીના શબનો અગ્નિ સંસ્કાર પણ કરાવ્યો નહીં અને તેના મૃતદેહ ઉપર સુગંધિત દ્રવ્યનો લેપ કરીને વાંસના એક તરાપામાં રાખ્યો. પછી બીજે દિવસે તે તરાપાનો ગોર મીઠો કરી તે પોતાના ખભે રાખી રાજપાટ છોડી તીર્થોની યાત્રા કરવા નીકળી પડ્યા. તેણે પોતાની રાણીના સપની સાથે ઘણા તીર્થોની યાત્રા કરી. પછી એક પવિત્ર ધામમાં નદી કિનારે રાજા ચિત્તા રચી પોતાની પત્નીના શબ સાથે બરી મરવાનું નક્કી કર્યું. તે ચિત્તાને પ્રગટાવે તે પહેલાં જ એક ચમત્કાર થયો. ભગવાન શિવજી રાજાના રાણી પ્રત્યેના અવિરત પ્રેમને જોઈ તેના પર પ્રસન્ન થયા. તેઓ પાર્વતી સાથે ચિત્તા આગળ આવ્યા અને બોલ્યા, હે રાજન, તને રાણી પર અનહદ પ્રેમ છે, તેથી તું તેના શબની સાથે બરી મરવા તૈયાર થયો છે. જો તારે તારી રાણીને સજીવન કરવી હોય તો તારું અડધું આયુષ્ય તારી પત્નીને અર્પણ કર. રાજા તો તરત તૈયાર થઈ ગયો. તેણે તરત મનમાં સંકલ્પ કર્યો. તે સાથે રાણી સજીવન થઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડ્યા. બંનેએ મહાદેવજી અને પાર્વતીજીને પ્રણામ કર્યા. પછી મહાદેવજી અને પાર્વતીજી તરત અંતર ધ્યાન થઈ ગયા. રાજાએ રાણીને બનેલી સર્વે વિના કહી તેના અડધા આયુષ્યને અર્પણ કરવાથી જ તે જીવતી થઈ હતી. રાણી તો પહેલાં જેવી જ રૂપારી હતી. જ્યારે રાજા તો રાણીના સપને ઉઠાવી ઠેર ઠેર ભટકવાથી કારો, કદરૂપો અને અશક્ત થઈ ગયો હતો. હવે રાજા અને રાણી બંને ફરી પોતાના નગર તરફ જવા નીકળ્યા. રસ્તામાં બંને જણ એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. રાજાને તો થાકને કારણે આંખ મીચાઈ ગઈ. તે તો ઊંઘવા લાગ્યા. પરંતુ રાણી તો ઝાડ નીચે પગ લાંબા કરી આરામથી બેઠી હતી. એવામાં તે રસ્તેથી એક વાણિયો પસાર થયો. તેની નજર રૂપાળી રાણી ઉપર પડી. તે રાણી પર મોહિત થઈ ગયો. તે રાણીની પાસે આવ્યો અને બોલ્યો, હે સુંદરી, તું આવા કદરૂપા અને અશક્ત માણસ જોડે તારી જિંદગી કેવી રીતે પૂરી કરીશ? તું તો હજી યુવાન છે, ચાલ મારી જોડે, હું તને સુખથી રાખીશ. રાણી પણ આ યુવાન અને સશક્ત વાણિયાને જોઈને તેના પ્રત્યે આકર્ષાઈ. તેને થયું કે જો આવા કદરૂપા પતિ સાથે રહીશ તો મને કોઈ સુખ મળે તેમ નથી, આના કરતાં તો આ વણિક સાથે જતી રહું. આમ વિચારી રાણી રાજાને સુતેલા મૂકી વાણિયા જોડે ચાલી ગઈ. જ્યારે રાજા જાગ્યો ત્યારે તેણે રાણીને પાસે ન જોતા વિચારમાં પડ્યો કે રાણી ક્યાં ગઈ. તેણે ચારે બાજુ રાણીની ખોજ કરી પણ તેને ક્યાંય રાણી નજરે ન પડી. તે હતાશ થઈ એકલો પોતાના નગર તરફ ચાલવા માંડ્યો. સંજોગો વસાત રસ્તામાં જ પેલા વાણિયાનું નગર આવ્યું. રાજા ફરતો ફરતો વાણિયાની હવેલી આગળથી નીકળ્યો. તેણે પોતાની રાણીને વાણિયાની હવેલીના ઝરૂખામાં જોઈ તે પોતાની રાણીને જોતા આનંદમાં આવી ગયો અને રાણી રાણી બૂમો પાડવા લાગ્યો. રાણીએ ઝરૂખામાંથી પોતાના પતિને જોયો, તે જોતા જ અજાણી થઈ ગઈ અને કહેવા લાગી, એ ભામટા, રાણી રાણી કોને કહે છે? તું કોણ છે? હું તને ઓળખતી નથી, ચાલ્યો જાણીથી, નહીં તો લોકો મારી મારીને તારા હાડકા ભાંગી નાખશે. થોડી વારમાં તો વાણિયો પણ હવેલીમાંથી બહાર આવ્યો અને ગામ લોકો પણ ભેગા થઈ ગયા. તેમણે રાજાને હરામખોર માનીને ખૂબ માર્યો અને તેને આ નગરના રાજાને સોંપી દીધો. આ નગરના રાજાએ કદરૂપા રાજાને પૂછ્યું, હે પરદેશી, તું કોણ છે? તું વાણિયાની પત્નીને રાણી રાણી કહીને કેમ બૂમ પાડતો હતો? શું તે કોઈ રાજા છે અને તે તારી રાણી છે? કદરૂપા રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું, હું બાજુના નગરનો રાજા છું અને વણિકના ઘેર રહેલ સ્ત્રીને એ મારી રાણી છે. તે મરી ગઈ હતી પણ મેં તેને અડધું આયુષ્ય આપીને જીવાડી છે. મેં તેના ઉપર ઉપકાર કર્યો પણ તેણે ઉપકારનો બદલો અપકારથી વાર્યો છે. તે મને રસ્તે સૂતો મૂકી આ વણિક સાથે ભાગી ગઈ. એણે મારી સાથે દગો કર્યો છે એટલે હવે રાણી મેં આપેલ અડધું આયુષ્ય મને પાછું આપે તેવી મારી ઈચ્છા છે. રાજાએ તરત રાણીને મહેલે બોલાવી અને રાજાએ આપેલું અડધું આયુષ્ય પાછું આપવાનું કહ્યું. રાણીએ હાથમાં જળ લઈને એવો સંકલ્પ કર્યો કે તરત રાણી મૃત્યુ પામી. કદરૂપો રાજા રાણીનો અગ્નિસંસ્કાર કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તેને સ્ત્રી પર એટલો બધો તિરસ્કાર ઉપજ્યો કે તેણે ફરી લગ્ન કરવાનું વિચાર્યું નહીં. આમ પોપટે વિક્રમ રાજા આગળ સ્ત્રી ઉપર વિશ્વાસ ન કરી શકાય તેની વાત પૂરી કરીને કહ્યું, હે રાજન, જોયું ને રાણીએ રાજા સાથે કેવો દગો કર્યો? તો પછી આ મહેના ઉપર શ્રી રીતે વિશ્વાસ કરી શકું? આ સાંભળતા મહેના ગુસ્સે થઈને બોલી, હે રાજન, માત્ર એક સ્ત્રી બેવફા હોવાથી બધી સ્ત્રીઓ બેવફા બની જતી નથી. આમ તો પુરુષો પણ બેવફા છે. હું તમને એક બેવફા પુરુષની વાત કહું છું. એક ગામમાં ધનસા નામે એક શેઠ રહેતા હતા. તેમને તિલક નામનો પુત્ર હતો. તિલકના લગ્ન ધનસા શેઠ બાજુના નગરમાં રહેતા મૂલચંદ શેઠની દીકરી પદ્માવતી સાથે કર્યા અને કન્યા લગ્ન પછી પિયર રહેવા ગઈ. આ સમયગાળા દરમિયાન ધનસા શેઠ બીમાર પડ્યા અને મરી ગયા. હવે ઘરનો બધો જ કારભાર તિલકના હાથમાં આવી ગયો. તે ખૂબ જ ઉડાવ હતો. તેણે પોતાના બાપની બધી મિલકત મન ફાવે તેમ મોજ શોખમાં વાપરી લીધી. વેપાર ધંધો પણ પડી ભાંગ્યા અને છેવટે ઘર પણ વેચી દીધું. હવે તેની પાસે એક ફૂટી કોળી પણ રહી નહીં એટલે પોતાના સાસરે પહોંચ્યો. જમાઈ પહેલવહેલા સાસરે આવેલા જાણી સાસુ સસરાએ જમાઈને ખૂબ માનપાનથી પોતાને ઘેર રાખ્યા. તે બે ત્રણ મહિના સાસરીમાં રોકાયો પછી મૂલચંદ શેઠે પોતાની દીકરીને પગથી માતા સુધી ઘરેણાથી લાદીને પતિને સાસરે વરાવી તિલક પોતાની પત્નીને લઈને જંગલ રસ્તે ઘેર જવા નીકળ્યો. રસ્તામાં આદુષ્ટ તિલકને વિચાર આવ્યો કે પત્નીને લઈ કયે ઘેર જઈશ? તેણે તો ઘર બહાર વેચી ખાધા છે અને ખાવા અન્ન પણ રહ્યું નથી. તે મારી આવી સ્થિતિ જોશે તો મારી આબરૂ જશે. વળી તેની દાનત પત્નીના દાગીના પર ગઈ. તેણે પત્નીને કહ્યું, આ જંગલમાં ચોરનો ભય છે, ગમે ત્યારે આવે તે કહેવાય નહીં, માટે તું આ બધા દાગીના કાઢીને મને આપી દે. પદ્માવતી ભોરી હતી. તે પતિનું કપટ સમજી નહીં. તેણે તો પોતાના બધા દાગીના ઉતારીને એક પોટલી બાંધી પતિને આપી દીધા. બંને જણા ચાલતા ચાલતા એક કુવા પાસે આવ્યા. બંને ચાલીને થાકી ગયા હતા, તેથી કુવા કાંઠે આરામ કરવા બેઠા. પદ્માવતીને પાણીની તરસ લાગતા તે કુવા કાંઠે પાણી ભરવા ગઈ કે ત્યાં પતિએ લાગ જોઈને પાછળથી આવીને ધક્કો મારી દીધો. પછી ઘરેણાની પોટલી લઈને ભાગી ગયો. આ બાજુ પદ્માવતી કૂવામાં પડી, પરંતુ કૂવામાં પાણી ઊંડું ન હતું. તેણે કૂવામાંથી નીકળવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ રહી. તે બે ત્રણ દિવસ ભૂખી તરસી કૂવામાં બેસી રહી. ચોથા દિવસે એક વટે માર્ગો ત્યાંથી પસાર થયો. તે પાણી પીવા કૂવા પાસે આવ્યો કે તેણે એક સ્ત્રીને કૂવામાં જોઈ. વટે માર્ગોએ પદ્માવતીને કૂવામાંથી બહાર કાઢી તેનું નામ ઠામ અને ગામ પૂછ્યા. પદ્માવતીને સસરાનું ગામ યાદ ન હતું, તેથી તેણે પોતાના ગામનું નામ આપ્યું. પેલા વટે માર્ગુએ તેને તેના ગામે પહોંચાડી દીધી. પદ્માવતી પિતાને ઘેર પાછી આવી. તેના મા બાપે પૂછ્યું, દીકરી તું પાછી કેમ આવી? તારી આવી દશા કેવી રીતે થઈ? પદ્માવતીએ ખરી વાત છુપાવી રાખી. તેણે કહ્યું, રસ્તામાં ચોર મળ્યા, તેમણે મારા પતિને માર મારી મારા બધા ઘરેણા કાઢી મને કૂવામાં નાખી દીધી. મારા પતિનું શું થયું તેની મને કશી ખબર નથી. આ બાજુ તિલક પત્નીના દાગીના વેચી મોજ કરવા માંડ્યો. પાછા પૈસા ખાલી થઈ ગયા ત્યારે તેણે ફરી સસરાને ત્યાં જવાનું વિચાર્યું. તેને થયું કે સસરાને ક્યાં જાણ થવાની છે કે પદ્માવતી મરી ગઈ છે? કહીશું કે પદ્માવતી સુખ શાંતિમાં છે અને લહેર કરે છે. આમ જેટલા દિવસ સાસરામાં લહેર કરવા મળી તે ખરી. આમ વિચારી તિલક પોતાના સાસરે આવ્યો. તે જેવો ઘરમાં પગ દેવા જાય છે તેની દ્રષ્ટિ પોતાની પત્ની પર પડી. તે તો પત્નીને જીવતી જોઈને ગભરાઈને પાછો વરવા લાગ્યો કે ત્યાં તો તેની પત્ની દોડતી તેની પાસે આવી બોલી, મૂંઝાશો નહીં, મેં મારા બાપને બીજી જ વાત કહી છે, જે થવાનું હતું તે થઈ ગયું, ચાલો ઘરમાં ચાલો. તિલક ઘરમાં આવ્યો. તે સાસરીમાં 6-7 દિવસ આરામથી રહ્યો. એક રાત્રે તેને વિચાર આવ્યો કે મારી પત્ની જ્યાં સુધી જીવતી રહેશે ત્યાં સુધી મારે તેનાથી ગભરાઈને રહેવું પડશે. કદાચ તે કોઈ દિવસ ફજે જ કરી બેસે, એના કરતાં એને મારી નાખું તો? પાપી વિચાર કરીને તે અટક્યો નહીં. તે પથારીમાંથી ઉઠી બાજુમાં સૂતેલ પદ્માવતીને ઘરે ટૂપો દઈને મારી નાખી. પછી તેના શરીરથી બધા ઘરેણા ઉતારી લઈ રાતોરાત પલાયન થઈ ગયો. પુરુષ જાત આવી નિર્દય અને પાપી હોય છે, બોલતી મેના અટકી. આમ મેના અને પોપટ બંને પોતપોતાની વાત વિક્રમ રાજાને કરી. તેમની વાત પરથી રાજાને લાગ્યું કે બંને એકબીજા ઉપર ખૂબ પ્રેમ કરે છે, પરંતુ બંનેને એકબીજાને વેમની નજરે જુએ છે, માટે દુઃખી થાય છે. વિક્રમ રાજાએ બંનેને અનેક દાખલાઓ સંભળાવી બંનેને લગ્ન કરી એકસાથે મારામાં રહી સંસાર સુખ ભોગવવાનું કહ્યું. મેના પોપટને રાજાની વાત સાચી લાગી. રાજાએ પોતાના જ મહેલમાં મેના પોપટના લગ્ન કરાવીને તેમને રહેવા માટે રાજબાગમાં સુંદર મારો બંધાવી આપ્યો. વૃંદા નામની પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા જેવા પ્રાણી માત્ર ઉપર દયા રાખનાર રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. આમ કહી એ પુત્રી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ.